તારીખ 24 તેમજ 25 બાર 84 ના સમયસર ગાથા 320 ઉપર પૂજ્ય ભાઈશ્રી નું પ્રવચન.
ના જે ये और ભોગતા આત્મા નહીં અતિ જાણીને કરે અને કેવળ નામ થાય પછી વગર પુરસ્કાર છે ભાવમાં ક્યાં કારણ સુધી મનો ઉપકાર એની આવતો ચાલો. આપણે જ્ઞાન જે છે વિજ્ઞાન નું ભાવ ઊંચા પ્રકારની ગાથા છે. ભવના અંત નો ઉપાય આમાં બતાવ્યો છે. પણ એટલું બધું કરતા બુદ્ધિનું જ્ઞાન કરી ગયું છે કે આત્મા અકર્તા છે એના લક્ષમાં આવતું નથી. કાપડિયા કાતરથી કાપે અને કે હું આ કાપું છું કપડાને, કે ના, કાતર એને અડતી નથી. તારો હાથ કાતર ને અડતો નથી, તારા હાથને આત્મા અડતો નથી, તારા વિકલ્પ ને શુદ્ધાત્મા અડતો નથી. તું ક્યાં કાપવા ગયો? અહીંયા કપાય છે એમ જાણ, એનો ખંડ થાય છે એમ જાણ, એ પણ અપેક્ષા એ છે. એને જાણવાનું બંધ કરીને પ્રથમ આત્માને જાણ તો જ્ઞાન એવું પ્રગટ થશે કે કરતા બધીનો નાશ થશે. પછી જાણવું એમ પડે છે. રોજની અને મૂળની વાત છે. આ મૂળની વાત છે. મૂળજીભાઈ ના મૂળની વાત છે આ. જેના ભાગમાં હોય એને આ કુંકુમ ભગવાનની વાણી મીઠું જેવી સાંભળવા મળે, ભાગ ફૂટેલા હોય એને વાણી નો યોગ પણ થતો નથી. આ કઈ વાણિયાનો બીજાનો નથી, ધર્મ નથી, જૈન ધર્મ વાણિયાના ઘરનો નથી. એ અમારા બાપ દાદા નો ઘર નો આ ધર્મ છે, ના, આત્માના બાપ દાદા નો ધર્મ છે. જે આત્મા હોય એનો આ ધર્મ છે. જે આત્મા હોય એનો આ ધર્મ છે. વાણિયાનો ક્યાં ધર્મ છે? એનો ઈજારો ક્યાં છે? ચોવીસ તીર્થંકર તો રજપૂત થયા હતા. બોલો, રજપૂત ચોવીસ તીર્થંકર એ કઈ વાણિયા નતા? ગુરુદેવ કહેતા હતા અરે આત્મા વાણીઓ નથી, લુવાણો નથી, ખેડૂત કણબી નથી, એ તો બધા એ જાતિ ભેદના વેસ્તો વ્યવહારથી બધા દેહની સંજ્ઞાથી રહેલા છે. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ પરમાત્મા અંદર બિરાજમાન છે. એ વાણીઓ નથી ને બ્રાહ્મણ પણ નથી ને લુહાણ પણ નથી ને લુવાર પણ નથી ને મુસલમાન નથી ને હોરો પણ નથી. આત્મા તો આત્મા છે, જ્ઞાયક ભાવ એને આત્મા કહેવામાં આવે છે. બધા આત્મા ભગવાન છે. દેહ ને ન જો, રાગ ને ન જો, ગુરુદેવ કે એક સમય ની પર્યાય ને પણ ન જો, ત્રિકાળી સામાન્ય ભગવાન આત્મા ને જો, એની આંખ ઉગાડી ને જો તમને દેખાશે અને દેખતા આત્મા આવો છે એમ તને અનુભવ આવશે કે મારો આત્મા મારા પરિણામ થાય છે, એનો એ કરતા નથી. પરિણામ થાય ને જાણું, પરિણામ ને જાણવું એમ કેવું તે વ્યવહાર છે, પરિણામ ને કરવું એમ માનવું તે અજ્ઞાન છે, વ્યવહાર નથી. અહીંયા બંધ ને મોક્ષ ના પરિણામ થી શૂન્ય છે. આ પોતામાં ઉત્પન્ન થતા ભાવ બંધ અને પોતામાં ઉત્પન્ન થતો ભાવ મોક્ષ, એનાથી પરમાત્મા નિત્ય મુક્ત ત્રિકાળ ભગવાન આત્મા એ સાપેક્ષ નાશવાન જે પરિણામ પ્રગટ થાય એનાથી ભિન્ન અવિનાશી તત્વ અંદર બિરાજમાન છે. એને એક વખત જો, એક જ વખતનું કામ છે. એક સમયની કમાઈ અનંત કાળ તક ખાયગા. સમય એક છે, એક સમય આત્માનો સ્પર્શ થયો અને ભગવાનના દર્શન થયા. ભગવાનના દર્શન થાય ત્યારે ધર્મ થાય. ભગવાનના દર્શન કરો તો ધર્મ થાય, વાત સાચી છે. પણ ક્યાં ભગવાનના, આ ભગવાનના દર્શન કરે તો ધર્મ થાય, અને પ્રતિમાજી ભગવાનના દર્શન કરે તો એને શુભ ભાવ થાય, એને ધર્મ ન થાય. ધર્મ તો ધર્મીને જુએ તો ધર્મ થાય. ધર્મી એવો અનંત ગુણનો ધારક, એવો પોતાનો પરમાત્મા દ્રવ્ય, એને જોતા આ આત્મા કરતા ભોગતાથી રહી છે એવું ભાન થાય છે. બંધમોક્ષના પરિણામથી રહી છે એમ ભાન થાય છે, અને બંધમોક્ષનું કારણ પણ હું નથી એમ એને ભાનમાં આવી જાય છે. આ બધા બોલો નિયમસારમાં 78 થી 81 ગાથામાં છે. આત્મા કરતા નથી, કાર્યતા નથી, અનુમોદક નથી, અને કારણ પણ નથી. કરતા નથી પરિણામનું, પોતાના પરિણામનું કારણ પોતે નહીં, પોતાના પરિણામ થાય ને જાણે પણ કરે નહીં. કરે તો અજ્ઞાન, જાણે તો વ્યવહાર. કરે તો અજ્ઞાન અને જાણે તો વ્યવહાર. પણ એ વ્યવહાર ક્યારે, કે આત્માને જાણ્યા પછી. પેલા જો પરિણામને જાણવા રોકાય તો વ્યવહાર નથી. બંધ મોક્ષ ના અંદર ની ઊંડાણ ની વાત છે. આ હું આને હું આમ કરી દઉં, હું આનું આમ કરી નાખું, અને જળ મૂળમાંથી ઉકેલી નાખું. આ કશાય ની કોઈ કશાય નો જયારે વેગ ચડે છે અજ્ઞાન માંથી, ત્યારે એના પરિણામ એટલા બધા તીવ્ર કશાય વાળા હોય છે. અરે અરે, જો એમાં આયુષ નો બંધ પડી જાય, ક્યાંય નો ક્યાંય જીવ ફેંકાઈ જાય, એને સાચી દેશના લગ્નનો સાંભળવાનો અવકાશ પણ ન મળે એવા કશાયના પરિણામ. ભાઈ, તું પરનો કરતા નથી, પરને સુખી દુખી કરી શકતો જ નથી આત્મા. ત્રણ કાળમાં એ વસ્તુના સ્વભાવમાં નથી કે પરને કોઈ દુઃખ કરે કે સુખી કરી શકે, એ વસ્તુના સ્વભાવમાં નથી. એ અજ્ઞાનીની કલ્પનામાંથી ઉભો થયેલો ભાવ છે. પરિણામથી સુની એમ સમુદાય પાત્રિકામાં કહેવામાં આવ્યું હતું. આ બધો વિસ્તાર કરે છે. 308 ગાથાથી 320 ગાથાનું સંક્ષિપ્ત સારમાં આપે છે. પછી હવે શરૂ થશે વિષય, હવે શરૂ થશે એમ સમુદાય પાત્રિકામાં કહેવામાં આવ્યું. પછી 4 ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વ ગુણના વ્યાખ્યાન જે મૂકતા છે, સામાન્ય વિવરણ શાસ્ત્ર 4. આ જે શાસ્ત્ર છે ને, એમાં 308 થી 320 ગાથામાં એમાં સમુદાય રૂપ 4 ગાથા, 4 ગાથામાં અકર્તા, 4 ગાથામાં અભોગતા એમ સમુદાય રૂપે કહેવામાં આવ્યું. આ ગાથાઓમાં 4 ગાથાના જુમલા હોય છે ને, કે 4 ગાથામાં એકલી અકર્તાની વાત કરે, પછી 4 ગાથામાં અભોગતાની વાત કરે એમ એમ. જો 4 ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વ ગુણના વ્યાખ્યાનથી મુક્તતાથી સામાન્ય વિવરણ કરવા પાડ્યું, સામાન્ય. ત્યાર પછી 4 ગાથા દ્વારા શુદ્ધને પણ, શુદ્ધાત્માને પણ, જે પ્રકૃતિ સાથે બંધ થાય છે, આઠ કર્મની પ્રકૃતિની સાથે એને બંધ થાય છે, વ્યવહાર બંધ. જે અજ્ઞાનનું મહાત્મ છે, અજ્ઞાનનો મહિમા પણ એવો કે એ તો પોતે ઉભું કરે ને પોતે ટાળે, એને મન થાય એમ અજ્ઞાનનું સામર્થ્ય કેવા રૂપે વિશેષ વર્ણન કરવાયું. ત્યાર પછી ચાર કથા દ્વારા, ચાર ચાર ને આઠ બાર કથા દ્વારા જીવનું અભોગતા ગુણના વ્યાખ્યાનથી મુક્તતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું. જે વિષય ચાલ્યો ગયો છે 308, એ 319, આ 320 કથા. ત્યાર પછી બે કથામાં કહેવામાં આવી, જેના દ્વારા પૂર્વે 12 કથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ ભોગતૃત્વના અભાવરૂપ ઓમાં શૂન્ય શબ્દ આવ્યો હતો, હવે અભાવ શબ્દ આવ્યો, આ અભાવરૂપ તથા બંધમોક્ષના કારણ ને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો જ ઉપસાર કરવામાં આવ્યો. આ રીતે સમયસારની શુદ્ધ આત્મભૂતિ લક્ષણ, શુદ્ધ આત્મ અનુભૂતિ લક્ષણ તાત્પર્યવતી નામની ટીકામાં મોક્ષ અધિકાર સંબંધી ચુલિકા સમાપ્ત થઈ. છે તો સર્વશુ જ્ઞાન અધિકાર, પણ આચાર્ય ભગવાન એમ કે છે કે મોક્ષ અધિકાર પૂરો થયા પછી 308 કાથાથી 320 કાથા આવી પૂરી, એ એની ચુલિકા છે, કહેવાનું એનો જ વિસ્તાર વિશેષ કરવામાં આવ્યો છે. અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતા અહીં મોક્ષ અધિકાર સમાપ્ત થયો, આ 320 કાથામાં મોક્ષ અધિકાર સમાપ્ત થઈ ગયો. સમાપ્ત થાય છે 307 કાથામાં મોક્ષ અધિકાર. 308 કાથાથી સર્વશુ જ્ઞાન અધિકાર શરૂ થયો, પણ કે છે કે ચુલિકા રૂપે જોતા મોક્ષ અધિકાર અહીંયા સમાપ્ત પૂરો થયો. ના, એ છે, થોડી બે વધારે છે, અમુક વધારે છે, દક્ષિણાચાર્ય ભગવાનમાં અમુક વધારે છે. ઘણી વિશેષ કહેવામાં આવે છે, કહેવાય તો શું છે, અકર્તા અને અભોગતા આત્મા છે, વનમોક્ષનો આત્મા કરતા નથી, એ કહેવાય તો શું છે, પણ એનો ને એનો વધારે વિસ્તાર કરવામાં આવે છે. સંક્ષેપમાં કહ્યું છે એનો જ હવે વિસ્તાર કરીને અહીંયા કહેવામાં આવે છે. ઔષમિકાથી 5 ભાવોમાં થોડું તો જૈન સિદ્ધાંત પ્રવેશિકા થોડીક તો શીખવી જોઈએ. તદ્દન બિલકુલ જે શબ્દ પણ અપરિચિત હોય તો એ શબ્દ જ્યારે આવે ત્યારે એને લાગે કે આ શું શબ્દ છે, ઔષમિક એટલે શું, એ ખ્યાલમાં ના આવે. પણ થોડુંક શબ્દનું જ્ઞાન હોય અને શબ્દોના અર્થનું જ્ઞાન હોય તો અર્થનું ભાવભાષણ થવામાં એને વધારે કામ આપે એવું છે. આપણે ત્યાં કઈ પંડિત બોલાવવાની વ્યવસ્થા કરે છે સેક્રેટરી સાહેબ, જો પંડિત આવે તો એ પાછળ પાછળ મોટા ભાઈઓ પણ શીખી શકે, થોડું શીખવાની જરૂર દરેકને છે. પાઠશાળા પ્રાથમિક બહુ જરૂરી છે, શબ્દ જ્ઞાન વગર એ શબ્દ નો અર્થ શું, શબ્દ નો હોય તો શબ્દાર્થ એનો અર્થ શું ખ્યાલ ના આવે અને એના અર્થ વગર એનું ભાવભાષણ પણ ન થાય. કહેવામાં આવે છે ઔક્ષણિક આદિ 5 ભાવોમાં ક્યા ભાવથી મોક્ષ થાય છે એનો વિસ્તાર કરશે નીચે આ બે ક્વોન્ટિટી પછી. એટલે આપણે એમાં ક્યા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. આત્મા મુક્ત છે, દ્રવ્ય સ્વભાવે આત્મા ત્રિકાળ મોક્ષ સ્વરૂપ જ છે, ત્રણેકાળ મુક્ત છે, એ ભાવ કર્મથી બંધાણો નથી અને દ્રવ્ય કર્મથી પણ બંધ થયું નથી, નિત્ય નિરાવરણ છે અને શરીરથી પણ એ બંધાણો નથી, એવી એક વસ્તુ. દ્રવ્ય સ્વભાવ તો નિર્બંધ છે, અબદ્ધ છે, મુક્ત છે. ત્રિકાળ શ્રીમદજી કહ્યું કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે, એમ દિગંબર આચાર્ય ભગવાને કહેલું છે. જીવનો મોક્ષ થતો નથી મોક્ષ થાય છે પર્યાય નો, પર્યાયમાં બંધ છે ને પર્યાયમાં મોક્ષ થાય છે, પણ ભગવાન આત્મામાં બંધ થયો નથી, એ બંધાણો નથી, પછી મુકાવાનો પ્રશ્ન એને રહેતો નથી. ત્રિકાળ મુક્ત છે આત્મા. તો એ પાંચ ભાવ આત્માના અસાધારણ થયા, એમાંથી કયા ભાવથી મોક્ષ થાય છે? મોક્ષ થાય છે જ્યાં થાય છે ત્યાં પરિણામની વાત લેવી, અને છે ત્યાં દ્રવ્યની વાત આવે, જે વિચારવામાં આવે છે. ત્યાં ઔક્ષમિક, સૌક્ષમિક, ક્ષાયિક અને અવદયિક એ ચાર ભાવો પર્યાય રૂપ છે. જો એ પરિણામના ધર્મો છે, પર્યાયમાં થાય છે. ઉપક્ષમ, સૌક્ષમ, ક્ષાયિક અને અવદયિક એ ચાર ભાવો પર્યાય રૂપ છે. હવે એ પર્યાયરૂપ ચાર ભાવોને ગુરુદેવે દ્રષ્ટાંતથી સમજાવ્યું છે કે એક પાણીનો ગ્લાસ છે, એમાં માટી મિશ્રિત હોય અને ડોળું પાણી થઈ ગયું, ડોળું, તો એને અવદયિક ભાવ કહેવામાં આવે. પાણીનો અવદયિક ભાવ, માટી નિમિત છે અને પાણીની અવસ્થા મલિન થઈ તે નૈમિત છે. માટીને ઉદય કહેવાય અને માટીના સંગે પાણીની પર્યાય મેલી થઈ તેને અવદયિક ભાવ કહેવામાં આવે છે. મેળું પાણી એ અવદયિક ભાવ છે. પછી એમાં ફટકડી નાખતા જરા ડોળ નીચો બેસી ગયો અને પાણી નિર્બળ સ્વચ્છ દેખાય છે, એ ભાગને ઔક્ષમિક ભાવ કહેવાય. ઔક્ષમિક એટલે માટી ઉપસમી ગઈ, મેલ નીચે બેસી ગયો અને પાણી નિર્મળ દેખાય છે, એને ઔક્ષમિક ભાવ કહેવાય, પર્યાય નો. પછી જરા ગ્લાસ હલી ગયો હાથમાં તો એને સૂક્ષ્મ ભાવ કહેવાય, થોડી સહેજ મલિનતા જેમાં દેખાય એને સૂક્ષ્મ ભાવ કહેવાય. અને એ માટી નીકળી ગઈ અને ગ્લાસનું સ્વચ્છ પાણી હોય તેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. આ ચાર પ્રકારના ભાવો આત્માના પરિણામમાં હોય છે. એમાં અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને એક દ્રવ્યરૂપ પારનામિક ભાવ હોય અને એક અવદયિક મિથ્યાત્વ ભાવ હોય, એની દશામાં ઔક્ષમ, સૌક્ષમ, ક્ષાયિક ભાવ ધર્મનો મોક્ષનું કારણ થાય એવું ક્ષાયિક સૌક્ષમ ભાવ નથી. નાની પર્યાયનો સૌક્ષમ ભાવ છે, ઉભાર એ મોક્ષનું કારણ નથી. અહીંયા વિષય ચાલે છે કે પાંચ ભાવમાંથી કયા ભાવથી આત્માની મુક્તિ થાય. તો એમાં ચાર ભાવ ઔક્ષમિક, સૌક્ષમિક અને ક્ષાયિક એ ત્રણ ભાવ ધાર્મિક પરિણામ, શુદ્ધ પરિણામ છે. ઔક્ષમિક સમ્યક દર્શન અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને પ્રથમ ઉપસમ સમ્યક દર્શન થાય એને શ્રદ્ધાગુણની પર્યાયનો ઉપસમ ભાવ કહેવામાં આવે. પછી એ શ્રેણી માને ત્યારે ઉપસમ થાય એ ચારિત્રનો ઉપસમ કહેવામાં આવે. એમાં ઉપસમ ભાવમાં પ્રતિબંધે કારણો દર્શકો અને ચારિત્રમો એ બે નો ઉપસમ થાય ત્યારે તેને ઔક્ષમિક ભાવ કહેવામાં આવે. સૌક્ષમ ભાવ, સૌક્ષમ ભાવ સમ્યક દર્શનની પર્યાયનો સૌક્ષમ ભાવ, એ વખતે મિથ્યાત્વ ઉદય ન હોય પણ એના ત્રણ ટુકડા થાય એમાં સમ્યક મોહિની ઉદય હોય તેને સૌક્ષમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એક સૌક્ષમ ચારિત્ર જે એક કષાયનો અભાવ થઈને ત્રણ કષાય ઉદયમાં આવે તેવું થોડું વિતરાગ ભાવ હોય એને સૌક્ષમ ચારિત્ર કહેવામાં આવે. ક્ષાયિક દર્શન મોહનો ક્ષય થાય એને શ્રદ્ધાગુણની પર્યાયનો ક્ષાયિક ભાવ કહેવામાં આવે, ચોથે ગુણતાને થઈ શકે. ચારિત્રનો ક્ષાયિક ભાવ બારમા ગુણતાને છે, પ્રતિબંધ કારણ જે ચારિત્રનો એનો અભાવ બારમા ગુણતાને થાય છે તેને પર્યાયનો ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. પાણીમાંથી મેલ સંબંધ નીકળી ગયો અને નિર્મળ પાણી પ્રગટ થયું તેને ક્ષાયિક ભાવ કહેવામાં, કર્મના ક્ષયની અપેક્ષાથી તેને ક્ષાયિક ભાવ કહેવામાં આવે છે. ઔદયિક ભાવ કર્મના ઉદયમાં જોડાતા રાગાદી થાય, વિખ્યાત થાય એને અવેગ ભાવ કહેવામાં આવે છે. અવેગ ભાવ બધું કારણ છે. ઔક્ષમિક શોક્ષમ કાયિક ભાવ મોક્ષનું કારણ છે. ઔક્ષમિક શોક્ષમ કાયિક ભાવ સંવર્તત્વ છે, અવૈક ભાવ વર્તત્વ છે. ચાર ભાવ ઉદય ભાવ માં જાય છે અને સંવાર નિદ્રા ને ઔક્ષમિક ક્ષમિક અને ક્ષાયિક દર્શન બોલો એ સંવાર નિદ્રા માં જાય છે અને ચારિત્ર નો ક્ષય થાય તો એને મોક્ષ કહેવામાં આવે છે. એમાં ચાર ભાવ પર્યાય માં હોય છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિજી ને બે ભાવ હોય છે. એક પરમ પારનામિક ભાવ દ્રઢ છે અને મિથ્યાત્વ નો ઉદય ભાવ ઉદય રૂપ છે. એને બે ભાવ છે. ત્રણ ભાવ માંથી કોઈ ભાવ એને પ્રગટ થયો નથી. શુદ્ધાત્મા ને આશરે પેલા અવસર થાય પછી ક્ષોભ ને ખાઈ થઈને મોક્ષ થાય. એ કે છે આગળ એ ચાર ભાવો પર્યાય રૂપ છે અને શુદ્ધ પારનામિક ભાવ દ્રઢ રૂપ છે. દ્રવ્ય અને પર્યાય ની વાત ચાલે છે અને દ્રવ્ય પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાન નો પાઠ છે. પરથી તો આત્મા પ્રત્યક છે, કઈ લેવા દેવા નથી, કઈ લેવા દેવા નથી, ને સત્તામાં નથી. મકાન, મોટર, બંગલા, જળ, ઝવેરાત એના દ્રવ્યમાં નથી ને એની પર્યાયમાં નથી. આત્માના દ્રવ્યમાં મોટર નથી. બોલતભાઈ કુટુંબમાં જાય છે મોટર એના આત્મામાં તો નથી પણ એના પરિણામમાં પણ નથી. તો મોટર તો પ્રથક છે. આ તો દાખલો. એમ શરીર આત્માના દ્રવ્યમાં નથી ને શરીર આત્માના પરિણામમાં પણ નથી. એ તો પાર છે, એ તો પ્રથક છે. એની વાત તો શું કરવી? આ તો અંદરમાં દ્રવ્ય પર્યાય છે. એ દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદજ્ઞાન કરી પર્યાય ને ગૌણ કરીને દ્રવ્ય ગ્રહણ કરતા એને આત્માનુભવ થાય એવી અપૂર્વ વાત આમાં છે.
ગાથા 320 પૂર્ણ પ્રવચન બુધવાર તારીખ 26/12/84. Thank you.
Thank you.
આત્મા કહો, જ્ઞાન ધન આત્મા કહો, બંધ મોક્ષ પર્યાય ધર્મથી રહી છે એને ભાવ બંધો લાગુ પડતો નથી અને એને ભાવ મોક્ષથી પણ રહી છે. એટલે કે એ મુક્ત છે, મોક્ષ થાય છે પર્યાય થાય છે, બંધન થાય છે પર્યાયમાં અને મુક્તિ મળે એ પણ પર્યાયમાં. તો વૈજ્ઞ સ્વભાવ છે ભગવાન આત્મા, એ તો બંધના પરિણામથી રહી અને મોક્ષના પરિણામથી પણ રહી છે. રહીત થાય છે એ પર્યાય,
શુદ્ધ
ત્યારે લાગુ પડે કે તમે નથી જોવો કે આપણી પર્યાય હોય આત્મા ભીન છે તો હવે આ
રાજકોટનું સમજેલા દેહ અને આ રાજકોટનો સંઘ એની અંદર આત્માને શું થવાનું છે? અને ભાઈ રીતે વખત છે અત્યારે વધારે જાગૃતિનો વખત છે. આત્માને પડપટા થયા શું સગત બહારમાં ગમે તે સાફ હવાયું થાય છે બધું કોઈ કોઈ કરતા નથી. અને આમ કહ્યું એના પછી તિરસ્કાર આવી જશે તમે લખવાનું કરે કે તિરસ્કાર આવશે હેલ્પ આવશે. અને આને આમ કર્યું ઠીક કર્યું એના પ્રત્યે રાગ આવશે. કોઈ કઈ કર્યું નથી કવાયું બધું બનશે જ નહી. ચિંતા છોડો, ન બનવાનું કઈ બનતું નથી અને બનવાનું થયા વિના રહેતું નથી. આવી જાને જ્ઞાન ભાવમાં ભાઈ શું કહ્યું કે જયારે એને સમ્યક દર્શન થવાનો કાળ આવે છે ત્યારે એનું લક્ષણ નિજ આત્મદ્રવ્ય ઉપર આવે છે. ઘર ઉપરથી લક્ષ છૂટી જાય છે, વનભોગના ભેદનું લક્ષ છૂટી જાય છે, નવઘટના ભેદનું લક્ષ છૂટી જાય છે, આશ્રય છૂટી જાય છે, ભેદ નો આશ્રય પણ નથી અને ભેદ નું જ્ઞાન